તારીખ 1/1/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સેવન બલગોલામાં પ્રવચન.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 569 ચાલે છે. છેલ્લે એ વિશે ચાલ્યો કે જીવને અન્ય પરિણામ એટલે અન્ય પદાર્થ સંબંધિત પરિણામ સ્વભાવથી અન્ય એવા જુદા પરિણામ વિભાવરૂપ પરિણામ એ પરિણામમાં જેટલી તાદાત્મવૃત્તિ છે એટલે આત્મવૃત્તિ છે તેની સાથેની આત્મવૃત્તિ તે તદાત્મવૃત્તિ એટલે આત્મભાવે એ પરિણામને કરે છે. ભિન્ન જાતિના હોવા છતાં એમાં આત્માપણું કરે છે, એમાં મીઠાશને વેદે છે, રસ લીએ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે. એટલા માટે મુમુક્ષુતાની શરૂઆતમાં પ્રારંભથી ઉદાસીનતાનો ક્રમ શરૂ થાય છે અને જેમ જેમ મુમુક્ષુ જીવ મુમુક્ષુતામાં આગળ વધતો જાય છે તેમ તેમ ઉદાસીનતાના ક્રમમાં પણ આગળ વધતો જાય છે. એટલે નિરસપણો, ઉદાસીનતા એટલે નિરસપણો. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. જો કોઈ રીતે આત્મજોગ બને તો આત્મજોગ એટલે તથારૂપ જોગ, જીવને આત્મકલ્યાણની ભાવના થાય, આત્મકલ્યાણ માટેનો ઉપાય શોધવાની તીવ્ર વૃત્તિ થાય અને એને આત્મકલ્યાણ પ્રાપ્ત થાય એવા સત્પુરુષનો યોગ થાય એને તથારૂપ જોગ કહ્યો, એને આત્મકલ્યાણકારી જોગ કહ્યો. એ આત્મયોગ છે, આત્મકલ્યાણકારી યોગ તે આત્મયોગ છે. જો કોઈ એવો આત્મયોગ બની જાય આ મનુષ્યપણામાં તો તેનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે એટલું છે. કોઈ જગતમાં વસ્તુ નથી કે એનું મૂલ્ય કરી શકાય, કેમ કે શાશ્વત સુખને પામશે અને ચાર ગતિના કોઈ પણ દુઃખને અનુભવવા નહીં પડે. પ્રાય એટલે ઘણું કરીને મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી. આવો આત્મકલ્યાણકારી યોગ મનુષ્ય ભાવ વિના બહુ ભાગ બનતો નથી. પછી તો કોઈ દેવલોકમાં પણ સંકેત પામે છે, કોઈ તિર્યંજ ગતિમાં પણ પામે છે, કેમ કે દેવો અને તિર્યંજ સમોસરણ સુધી એની પહોંચ છે, એ ગતિમાં કોઈ પામે છે. પણ એ સમોસરણમાં આવવાનું સુધે ક્યાંથી? દેવલોકની જાત જમાવ છોડીને અહીંયા મનુષ્યલોકમાં કોણ આવે? અને તિર્યંચોને તો એટલી વિચાર શક્તિ પણ ક્યાં છે? પણ એવા કોઈ કોઈ જીવો હોય છે જેનું આત્મકલ્યાણ થવાનું હોય છે તો એને એવો યોગ બને છે, પણ બહુ રેર કેસમાં. પ્રાય મનુષ્ય દેહ વિના આત્મકલ્યાણકારી યોગ બનતો નથી. આત્મયોગ મનુષ્યપણામાં એના ચાન્સ એની તક ઘણી છે એમ જાણીને અત્યંત નિશ્ચય કરીને જો આ વાત ઉપર ધ્યાન દેવાનું, અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે એવો નિશ્ચય કરવો જોઈએ કે કોઈ પણ ભોગે આત્મકલ્યાણ કરવું છે અને કોઈ પણ ભોગે એ રીતે સત્પુરુષના સમાગમમાં જવું છે આત્મકલ્યાણ માટે. એ બે થઈને આત્મયોગ છે. યોગ એટલે જોડાણ. એટલે એવો નિશ્ચય કરીને, કેવો નિશ્ચય, અત્યંત નિશ્ચય કરીને, એ નિશ્ચયમાં કોઈ પણ કારણથી, કોઈ પણ અનુકૂળતા પ્રતિકૂળતાથી ફેરફાર કરવાનો ન બને. એને અત્યંત નિશ્ચય કર્યો કહેવાય. અત્યંત નિશ્ચય કર્યો, બસ આમાં ફેર નહીં પડે. હવે મને આ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે, કેમ કે આ મનુષ્ય પણ જો એ રીતે એમનેમ ચાલ્યું ગયો તો પછી અનંત કાળે એવો આત્મયોગ પ્રાપ્ત નહીં થાય. અત્યારે છૂટ્યો, અનંત કાળે પણ પત્તો નહીં લાગે. પછી વિચારની નિર્મળતા એ કરી, જો આ જીવ અન્ય પરિણામથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રત્યે કૃપાળુદેવે તો બહુ કૃપા કરી છે. આત્મજોગ માટે એટલી વાત કરી ત્યારે કોઈને પ્રશ્ન ઉઠે, બહુ સારા લાગે છે, સરળ લાગે છે, બધું લાગે છે, પણ અમને અનુભવમાં જરા બીજું લાગ્યું. એને પરિચય છે કહેવાય. એમ જ્યારે બીજા પદાર્થનો જે જીવ અનુભવ કરે છે, દ્રષ્ટાંત આપ્યો, એનાથી પાછો વળે વિચારની નિર્મળતા એ કરીને શું કે મારી મલિનતા ત્યાં થાય છે. જેમ જેમ હું અન્ય પદાર્થમાં રસ લઉં છું અને રસપૂર્વક એનો અનુભવ કરું છું, તેમ તેમ મને મલિનતા આવે છે, મને ભય વૃદ્ધિ પામતો જાય છે. એટલે ભય વધે. જેમ જેમ મરીન પરિણામ થાય તેમ ભય વધે, અને જેના વધુ મરીન પરિણામ હોય ને ભય વધારે હોય ને હોય છે. કેમ કે મમત્વ છે ને, એના ઉપરનું મમત્વ છે, અન્ય પદાર્થ ઉપરનું મમત્વ છે. તો કે વિચારની નિર્મળતા એ કરીને, એટલે કે આ જે પ્રકાર મારો ચાલે છે એ મને નુકસાનકારક છે, એવી સમજણપૂર્વક અથવા નિર્મળ થવાની વૃત્તિએ, નિર્મળ થવાના અભિપ્રાયપૂર્વક જો જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રત્યે ઉપર એને અસત્સંગ કીધો છે. અસત્સંગથી તું પાછો વળ અને સત્સંગમાં તું રસ લેતો થા, અથવા સત્સંગનો આશ્રય કર. ત્યાં તો સીધી એમ વાત કરી કે સત્સંગનો આશ્રય કરતો તો તને આત્મયોગ પ્રત્યે હમણાં જ, શું કીધું હમણાંનો અર્થ કે તરત જ, આમાં શું કહેવા માગે છે કે આવી જે પાત્રતા છે કે જે પાત્રતાને લઈને પોતાને આત્મકલ્યાણની ભાવના તીવ્ર થાય અને જેને લઈને સત્પુરુષનો યોગ પણ પ્રાપ્ત થાય એને આત્મયોગ કહ્યો ને, તો જો જીવ પોતાનું આત્મકલ્યાણ અંતરંગથી ખરેખર ઈચ્છે તો એવું થતા વાર નહીં લાગે એમ કે છે. તમે વધારે સ્પષ્ટ કરીએ કે આ જીવ અનંત કાળથી પરિભ્રમણ કરી રહ્યો છે અને એક અનંત વાર સમવસરણ માં ગયો, એથી વધારે અનંત વાર મુનિઓના સમાગમમાં ગયો, એથી વધારે અનંત વાર સત્પુરુષના સમાગમમાં ગયો છે. કેમ કે અવેલેબિલિટી, તીર્થંકરોની, સર્વજ્ઞની કરતા મુનિઓની વધારે છે ને મુનિઓ કરતા જ્ઞાનીઓની વધારે છે. કેમ કે એ તો ગામમાં ને શહેરમાં મળે, ઓલા મુનિઓ માટે જંગલમાં જવું પડે અને તીર્થંકર માટે સમોસર જ્યાં હોય ત્યાં જવું પડે. જ્યારે આ તો પોતાના ઘરે કે ગામમાં પણ એ સગવડ મળે છે. તો બધું અનંત વાર ભજી ચૂક્યું છે. વિચાર નિર્મળતા એ કરીને સમાગમ કર્યો નથી. એટલે અંતરની ખરી આત્મવૃત્તિ એ કરીને, આત્મકલ્યાણની વૃત્તિ એ કરીને સમાગમ નથી કર્યો. હવે એ પ્રકાર આવવો જોઈએ. તો એને પોતાને જ એમ લાગે કે નહીં, હવે વાત જુદી છે મારે. અત્યાર સુધી થયું તે થયું, હવે આ દાવ હું ચૂકવાનો નથી. અત્યંત નિશ્ચય કર્યો છે. તો એવી પરિસ્થિતિમાં એને શીઘ્ર આ યોગ પ્રગટ થાય છે. આ એક આ વિતરાગ માર્ગની સુંદરતા છે અને સુગમતા છે કે જીવ જ્યારે શુદ્ધ અંતકરણથી, વિચારની નિર્મળતા કહો કે શુદ્ધ અંતકરણથી આત્મકલ્યાણ કરવા ચાહે ત્યારે એને પાત્રતા પણ તરત જ પ્રગટે અને આત્મકલ્યાણનો યોગ, સત્પુરુષનો યોગ પણ તરત જ બને. એટલી સગવડ છે આ માર્ગમાં. બહુ સુવિધાવાળો માર્ગ છે. જીવની પોતાની અંદરથી તૈયારી જોઈએ. હવે આ સંસાર ન જોઈએ, હવે આ સંસારથી છૂટવું જ છે. બસ છૂટી જવું છે એવી અંતરની ભાવના થાય એટલે શીઘ્રપણે આત્મયોગ પ્રગટે એમ કે છે. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે આ કાળની અંદર. અસત્સંગનો પ્રસંગ ઘણો છે. બધે સત્સંગ છોડો એટલે અસત્સંગ જ છે અને એ ચારે બાજુથી ઘેરાયેલો છે. જે ઘેરાયેલો છે એનો અર્થ એ છે કે બચવું મુશ્કેલ છે. કેમ કે ઘરમાં પણ આ માર્ગને અનુસરવા વાળા મળવા મુશ્કેલ છે. એટલે અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે. ચારે બાજુથી જીવને અસત્સંગના પ્રસંગોએ ઘેરી લીધો છે. એમાંથી હવે બચવાનો છે. અને આ જીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી, પુરુષાર્થહીન, હીન સત્વ એટલે નબળો થઈ ગયો. બહુ કઠોર ભાષામાં કહી તો નમાલો થઈ ગયો. કોઈ માણસ કામ ન કર્યો હતો તો શું કે, કામ ધંધો વેપાર નોકરી કાંઈ કરી જ ન હતો શું કે, હાવ નમાલો છે, કાંઈ કરતો જ નથી ને કરી શકતો જ નથી ને. એમ આ જીવ અસત્સંગને સેવી સેવીને હાવ હીન સત્વ થઈ ગયો છે. શક્તિ ઘટી ગઈ છે, નબળો પડી ગયો છે. હીન સત્વ થયો હોવાથી તેથી એટલે તેનાથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. શું રસ્તો દેખાડ્યો કે એવી પરિસ્થિતિમાં પણ એ પરિસ્થિતિમાંથી કાંઈક માર્ગ કાઢવો પડે અથવા એ પરિસ્થિતિને ટાળવી હોય તો એ જીવે સત્સંગનો આશ્રય કરવો. આત્મકલ્યાણ માટે, સંસારથી બહાર નીકળવા માટે જીવ જ્યારે જ્યારે પ્રયત્ન કરે ત્યારે બે પ્રકારના અવરોધ ઊભા થાય છે. પૂર્વકર્મને લઈને બહારમાં એ માર્ગ છૂટી જાય એવા પ્રકાર અસત્સંગના, અસત્પ્રસંગના ઊભા થાય. અંદરથી જીવના પરિણામો એવા ઉલટા ચાલવા માંડે, ક્યારેક 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 એવા ઉલટા ચાલવા માંડે કે એને એમ થાય કે હું શું થશે મારું, હવે હું કેમ આમાંથી નીકળી શકીશ, ઊંઘાઈ જાય એક વાર તો શું. એમ બે બાજુથી હુમલો થાય અને પોતે નબળો છે, પાછો પોતે હીનસત્વ થયો છે એટલે નબળો છે. એને કરવું શું? એ જેમ બને તેમ જેટલું શક્ય થાય તેટલો સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થને યોગ્ય થાય, પુરુષાર્થ ઉત્પન્ન થાય એવી યોગ્યતા પ્રાપ્ત થાય અને વિચાર દશાને પામે. શું અહીં કહ્યું ને કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. વિચાર દશા એટલે આત્મકલ્યાણની વિચાર દશા, પછી એક ધારી ચાલે, પછી એ વિચાર દશામાં તકલીફ ન આવે એવી વિચાર દશાને પ્રાપ્ત થાય તો એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ થાય. વિચાર દશા વિના આત્મજ્ઞાન નહીં, આ એનું પ્રિસ્ટેજ છે. એ વિચાર દશા એટલે જેમાં આત્મકલ્યાણ કરવાનો એકમાત્ર અભિપ્રાય છે અને એને અનુસરીને બધા વિચારો ચાલે છે, એવી જે વિચાર દશા છે એને સુવિચારણા પણ કહે છે. જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. નિજ જ્ઞાન કયો કે આત્મજ્ઞાન. એ જ્ઞાનથી મોહ ક્ષય થઈ જશે. ચારિત્ર મોહ તો દર્શન મોહ તો ક્ષય થાય જ, ચારિત્ર મોહ પણ ક્ષય થઈને પામે પદ નિર્વાણ. એ રીતે રૂપાળુદેવે સામાન્ય સંસારી જીવને પણ કેવી રીતે આત્મજ્ઞાન સુધી પહોંચી શકાય એનું માર્ગદર્શન આપ્યું છે. બહુ ભાગ પ્રથમ પરિચયમાં આવનાર જીવો સામાન્ય સંસારી જીવો હોય છે, એવા જીવને પણ કેવી રીતે આત્મજ્ઞાન સુધી લઈ જવા એના માટે આટલા પગથિયા મૂકી મૂકીને વાત કરી છે. હાથ પકડી પકડીને બહાર કાઢ્યા છે, ડૂબતા હતા એને હાથ પકડી પકડીને બહાર કાઢ્યા છે. કોના ઉપરનો પત્ર છે જોયું છે? 569 છે. ઘણું નીકળ્યું છે સુભાષભાઈના પત્રમાં, ઘણું તત્વ કાઢ્યું છે પોતે. જે પ્રકારે રજૂ શું કહે છે કે જીવોએ શું કરવું જોઈએ, જેને આ લાઈન પકડવી છે એને શું કરવું જોઈએ સત્સંગમાં આવીને, એના ભાવ કેવા થવા જોઈએ, કે જે પ્રકારે આ સંસારનો અનિત્યપણું અસારપણું અત્યંતપણે ભાષે. શું કહે છે?
બરાબર,
આ સંસાર અનિત્ય છે, મારા જે કોઈ સંયોગો છે તે ચાર દિવસની પણ ચાંદની નથી, અનંતકાળના મહાસાગરમાં 150 વર્ષનો આયુષ એક બિંદુ જેટલું પણ નથી, તો એમાં હું કેમ રચો પચો રહું? આ સંસારનો જે પ્રકારે અનિત્યપણું ભાસે, અસારપણું ભાસે, અસારપણું ભાસે એટલે એમાં કાંઈ સાર નથી, કાંઈ મારા હાથમાં આવવાનું નથી, કદી તૃપ્તિ થવાની નથી, ગમે તે ખાધું પીધું ભોજવું કર્યું એની કોઈ તૃપ્તિ થવાની નથી, એનું અસારપણું અત્યંતપણે ભાસે, જોરથી ભાસે, થોડું ઘણું વિચાર આવીને ચાલી જાય એમ નહીં, એની ઊંડી અસર પહોંચે, અત્યંતપણે ભાસે એટલે ભાસવું એટલે લાગવું, અત્યંત લાગી આવે કે કાંઈ આ સંસારમાં માલ નથી, અસાર છે અને ગમે ત્યારે આ સંયોગ ચિંતા છૂટી જશે.
અત્યંતમાં કન્ટિન્યુટી
નહીં, અત્યંતમાં ડિગ્રી લેવી છે,
ડિગ્રી પ્લસ કન્ટિન્યુટી.
એટલે જે ભાષે તે લાગે, ફીલ થાય, એકદમ ફીલ થાય, તીવ્રપણે ફીલ થાય, એની ઊંડી અસર પહોંચે. સમશાન વૈરાગ નહીં, ઘડીકમાં ઉડી જાય ને પાછો રસ લેવા માંડે. ઘડીકમાં સંસાર અનિત્ય છે ને અસાર છે એવા વિકલ્પો આવે, અને પાછો વળી પ્રસંગ પડે એટલે ટીવી સામે બેસી જાય પાછો. એમ નહીં, ઘરમાં ટીવી લાવ્યા હોય પણ કેવી રીતે ચાલે એ ખબર ન આવી દે, ચાલુ કેવી રીતે કરવું એ ન આવડતું હોય. અત્યારે તો 5 વર્ષ છોકરાને આવડતું હશે, પણ આપણને 65 વર્ષ ન આવડવું જોઈએ. જે પ્રકારે અનિત્યપણ અસારપણો આ સંસારનો અત્યંતપણે ભાષે, એ અનિત્યપણાની ને અસારપણાની ઊંડી અસર થાય, આ આત્મા ઉપર ઊંડી અસર થાય, તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય, તો જ આત્મકલ્યાણનો વિચાર ઉત્પન્ન થાય યથાર્થપણે. નહીતર આત્મકલ્યાણનો વિચાર યથાર્થપણે ઉત્પન્ન નહીં થાય. આમ છે, એટલા માટે 12 ભાવનામાં અનિત્ય ભાવના એ બધી ભાવનાઓ છે, અન્ય તો ભાવના અનિત્ય ભાવના અસારપણો એ બધું છે. અને પરિભ્રમણની વેદના ઉત્પન્ન થવા માટે પણ એ ભાવનાઓ ભાવવા જેવી છે, એ ભાવનાઓ ભાવવા જેવી છે. આમ તો એમ લાગે છે કૃપાળુદેવના 20 દોહરા બસ છે, હે પ્રભુ હે પ્રભુ, એમાં જે ભાવ ભર્યા છે એ ભાવમાં જો પોતાના આત્માનું ઇન્વોલ્વમેન્ટ થાય ને વેદનામાં આવી જાય. પ્રવચન તમે નથી આપ્યા, પણ આ તો અનુભવ કરવા જેવો છે, સાંભળવાનો વિષય નથી, અનુભવ કરવાનો વિષય છે. કેટલીક વાત સાંભળવાની નહીં પણ અનુભવમાં લેવાની હોય છે. મીઠાઈ બહુ સારી પણ વખાણ કરે પેટ ન ભરાય, ખાય તો પેટ ભરાય, એવા દોરા છે. લલ્લુજી સ્વામીને કીધું, એમણે લખ્યા વૈરાગ્ય આવે એટલા માટે, વેદના આવે એટલા માટે. શું વેદના પૂર્વકનો વૈરાગ્ય જે થતો વૈરાગ છે એ પહેલાં તો મુનિ દીક્ષાએ લઈ લીધી છે વૈરાગ્યમાં, પણ એમાં કાંઈ વેળ્યું નથી, આ તો યથાર્થ વૈરાગ્યની વાત છે. કેમ કે એમણે તો લલ્લુજીને 3 સ્ત્રીઓ હતી, એ જમાનામાં શું હતું, એક સ્ત્રી પરણે સંતાન ન થાય તો બીજી પરણે, એને સંતાન ન થાય તો ત્રીજી પણ પરણે, અને ત્યાં સુધી આ તો ઘટપણ આવી ગયું હોય. પણ એમને કંઈક ઇતિહાસ એવો છે કે 3 સ્ત્રીઓ હતી, એમાં બહુ ગંભીર બીમારી આવી, એમાંથી વૈરાગ્યમાં આવ્યા કે જો સાજો થાવ દીક્ષા લઈ લેવી છે. સંપ્રદાયમાં સ્થાનકવાસી હતા એટલે સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી. આત્મા કંઈક વિશેષ યોગ્યતાવાન ને પાત્રતાવાન છે એટલે કૃપાળુદેવનો ભેટો થઈ ગયો. હવે જેણે ઘર સંસારને દુકાન ધંધો છોડીને દીક્ષા લીધી હોય એને વૈરાગનો ઉપદેશ શું કરવા આપ્યો છે, એ કયો ધ્યાન ખેંચવા જેવી વાત છે. તો સંસારી જીવ હોય એને એમ કે આ સંસાર અસાર છે, અનિત્ય છે, તો મૂક બધી માથાફોડ અને આત્મકલ્યાણમાં લાગી જાય. હવે ઓલા તો ઘર છોડીને નીકળી ગયા છે, પણ અત્યારે દીક્ષા લઈને કેટલા સંબંધ જોડે છે એ કૃપાળુદેવને ખબર હતી. એ ગામે ગામ એના માન્યતાને અણમાન્યતા, માન્યતાને અણમાન્યતા. અને પછી કાગળ વ્યવહાર ચાલુ થાય, ભલે પોતે ન લખે બીજાને પહેલે બોલાવે લખાવે, અને આમ લખ અને આમ લખ, અને આ બધી પ્રવૃત્તિમાં પડી જાય. એ કુટુંબ છોડીને હો કુટુંબ બીજા ઊભા કરે, હો ગામમાં જઈને, એ વૈરાગ્યની નિશાની નથી. એટલે એમને વૈરાગ લાવવા માટે આ દોરા લખીને મોકલ્યા. ભોય વેદનામાં આવે દોરા એવા છે, હું પોતાની જાતને ઇન્વોલ્વમેન્ટ કરે ને તો આંસુમાં આંખમાંથી ધાર ખૂટે એવું છે. એ છે એવું અનુભવ કરવા જેવો વિષય છે. એટલે જ મેં એમાં કીધું ને ભાઈ, એના ઉપર પ્રવચન નથી કર્યા, પણ પ્રવચન એ અનુભવ કરવા જેવો વિષય છે. બહુ સીધી સાદી વાત છે, એમાં કોઈ એવું લોજિક નથી, અઘરું કોઈ વ્યાકરણ નથી, કોઈ એની અંદર બીજું કરણ યુગનું ગણિત ગણવું પડે એવું નથી, હું કે આચરણના કોઈ પલાખા નથી આડાવલા, હું સીધી વાત છે પોતાની જાત સામે. શું કહે છે કે એ રીતે આત્મવિચાર ઉત્પન્ન થાય, અને જો એવી રીતે પોતે યથાર્થપણે ભાવનામાં આવે આત્મકલ્યાણકારી વિચારોને, શ્રેણી ઉત્પન્ન થાય દિન પ્રતિદિન. શ્રેણીનો અર્થ શું છે? દિન પ્રતિદિન વધતા ભાવ, વધતી ભાવના, એનું નામ શ્રેણી. આટલી વાત કર્યા પછી સુભાગભાઈને પત્ર લખ્યો છે એટલે પોતાની વાત પણ થોડી લખે છે. આત્મીયતા બહુ હતી સુભાગભાઈ સાથે, એટલી બધી આત્મીયતા હતી કે પોતાને પણ જે પરિણામ ચાલે એ સુભાગભાઈ એમને લખે, એમ પોતે પણ એમને સુભાગભાઈને લખતા. ને હવે એમણે કેટલી પોતાના પરિણામની વાત લખી છે. હવે આ ઉપાધિ કાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આરતી થયા કરે છે. શું કહે છે કે હવે આ વેપારનો જે ઉપાધિ છે, 28મું વર્ષ છે, વ્યવસાયમાં પડ્યા 7-8 વર્ષ થઈ ગયા, કંટાળી ગયા, 7-8 વર્ષે તો કંટાળી ગયા છે. નહીતર તો 7-8 વર્ષે હોંસ ચડે અત્યારે છોકરા હોય 28 વર્ષનો, અને 2 પૈસા કમાઈ ગયો હોય ધંધો કરતા, પોતે કમાઈ ગયા હતા ધંધો કરતા, કમાણી સારી કઠે છે એ જમાનામાં, પણ દરિદ્રતામાંથી ધંધો શરૂ કર્યો હોય અને 2 પૈસાની કમાણી થાય એટલે રસ ચડ્યા વિના ઘણો રસ ચડી જાય, કે જેમાંથી છૂટવું મુશ્કેલ પડે. પાછળથી ખબર પડે કે આ બધું ભૂલ થઈ ગઈ છે, એ રસ જલ્દી છોડવો મુશ્કેલ પડે છે. પણ પોતે તો પ્રથમથી જ વૈરાગ્યમાં હતા. 20 વર્ષની ઉંમરે એમણે વ્યવસાયમાં જોડ્યા કુટુંબની પરિસ્થિતિ, અને ઓફર આવી એવી રીતે આ પ્રાણજીવનદાસના ધોળાણા, તો ખરા ધોળાણા એ જથ્થામાં 10-એક મહિનામાં એમનું સપન કર્યું મોટા ભાઈની દીકરી વેરે. એટલે એમના ભાગીદાર હતા, એ કાકાજી સસરા થયા, પોપટભાઈની દીકરી વેરે એમનું સપન કર્યું. પણ એ જ્યારે સપન કર્યું ત્યારે વૈરાગ્યમાં બહુ હતા. એક પત્ર આવ્યો સ્ત્રી સંબંધી મારા વિચારો એમ કરીને, ઘણો વૈરાગ્ય હતો. પણ અમે જે ભવિષ્ય હોય, જે બનવા યોગ્ય હોય એ બધું બને છે, નહીતર તો એવા આત્માઓ તો સંસારમાં ન પીડે, તો પેલીના જંગલમાં વિયાગ્યા હોય અને મુનિ પણ અંગીકાર કરી લીધો હોય, 6ઠે હાથમાં ગુણસ્થાને હોય, અને અહીંયા કોઈનો પત્તો લાગે નહીં, ક્યાંથી બધાને ભેટો ક્યાંથી થાય એનો, એ વૈરાગ્યમાં ખૂબ હતા. પછી એમને પોતાની દેશાનુમુક્ષુતાની પણ વધતી ચાલી, એટલે ઉદાસીનતાનો ક્રમ પણ વધ્યો એમને. જ્ઞાન દશામાં આવ્યા એટલે ઓર વૈરાગ્ય વીધો, અને જેમ જેમ જ્ઞાન દશા વધતી ગઈ તેમ તેમ એમને આ ધંધામાંથી છૂટવાની વૃત્તિ તીવ્ર થતી ગઈ. એ તીવ્ર વૃત્તિને આરતી કહ્યું છે અહીંયા. શું? હવે આ ઉપાધિકારીથી છૂટવાની વિશેષ વિશેષ આરતી થયા. આર્ત ધ્યાનના પરિણામની ક્રિયાને આરતી કહે છે. બોલો, આપણે આરતી ઉતારીએ છીએ ને, એમાં રો આખો હોય છે. આ તો આર્ત ધ્યાન, એની ક્રિયાને આરતી કહે છે. શું? જ્ઞાનની ક્રિયાને જ્ઞપ્તિ કહે છે, પરિણામની ક્રિયાને પરિણતિ કહે છે. એ રીતે નામ બને છે, ક્રિયાવાચક નામ એવી રીતે બને છે. એટલે પોતાને ખૂબ જ છૂટવાનો અર્થ ધ્યાન થાય છે. તમે આમાંથી કોઈ રીતે છૂટી જઈએ, હવે આ ધંધામાં રોકાવું નથી. અને છૂટવા વિના જે પણ કાળ જાય છે તે આ જીવનું શિથિલપણું છે એમ લાગે છે, અથવા એવો નિશ્ચય રહે છે. જો જ્ઞાન દશામાં પોતે વેપારમાં છે તો વેપારની જરાય રૂચિ નથી, એનો આ પુરાવો છે. મારું શિથિલપણું મિત્ર કેમ છૂટે નહીં એમ લે છે પોતે. શું? આવી વાત જ્યારે થવા જેવી વાત છે કીધું. મૌની પુરુષ પોતાનું શિથિલપણું ગણે છે, તો મનુષ્ય એ શિથિલપણું જોવું કે ન જોવું? સુભાષભાઈને લખતા હતા, સુભાષભાઈની યોગ્યતા ઉપર કૃપાળુ દેવને એટલો વિશ્વાસ હતો કે આ જીવને નુકસાન નહીં થાય. પણ સામાન્ય માણસ, સામાન્ય મનુષ્ય આવી વાત માટે મહાજ્ઞાની હતા, તો એમને શિથિલ પણ હતું, વેપારમાં પડ્યા રહ્યા જ ન પડ્યા રહેવું પડ્યું. એ તો એમનું જોર છે, પણ એને અંતરકરણની જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ ને. એના બદલે દોષ દ્રષ્ટિ હોય અને મહાપુરુષને દોષ દેખે એટલે અભક્તિ થયા વિના ભક્તિની જગ્યાએ અત્યંત ભક્તિ થવી જોઈએ, પરાભક્તિ થવી જોઈએ, એના બદલે અભક્તિ થાય, નુકસાન કેટલું થઈ જાય, બહુ નુકસાન થાય. એટલે આ પત્રો વાંચવામાં ધ્યાન રાખો. ક્યાં કેવી વાતો 26મા વર્ષમાં આવે છે, એટલે એ પ્રકારના પોતાના પરિણામને પોતે વ્યક્ત કર્યા છે સુભાષભાઈ પાસે. શું? 28મા વર્ષમાં એક બે જગ્યાએ બીજે પણ એવી વાત આવે છે. હું છું એ સાવધાન થઈ ગયો, મોટા પુરુષ છે ગમે તેમ લખ્યા. આપણે એમના દોષ જોવામાં બાણું બંધ કરી દેવું જોઈએ, બિલકુલ જોવાય. મિત્ર અભક્તિના પરિણામ થયા વિના એમને તો ચોથા અનુષ્ઠાનમાં નહોતું પડી રહેવું. એ મુનિ દશાની ભાવના ભાવતા હતા. અપૂર્વ અવસર એવો ત્યારે આવશે. કેટલી બધી ભાવના ઘટાણી હશે ત્યારે એક સાથે 21 કડી લખી નાખી હશે. ભવાણીયા ગયા હતા, જ્યાં અત્યારે જન્મધામ છે ને, અહીંયા એમનું ઘર હતું. બતાવતા કે અહીંયા આ ઓરડો, અહીંયા આ ઓરડો, અહીંયા ફળિયું હતું. ફળિયામાં સવારના પોરમાં એમના માતુશ્રી કોઈ ઘરકામ લઈને ખાટલે બેઠેલા, અને આ અમને ભાવના ઘણા વખત ઘટાતી હશે અપૂર્વ અવસરની. એટલે આ તો મારતા ફળિયામાં આવ્યા અને પાંગતે બેઠા. પાંગતે તો જ્યાં પગ રાખવાની જગ્યા હોય ને, પાંગત છે ખાટલામાં, અને ત્યાં એ કાઠીનું ભરત ઓછું કરે. ત્યારે કરકસરનો જમાનો હતો. અત્યારે તો એક દાદલું છે ને, એ 5000 રૂપિયાનું માણસ બનાવી નાખે. પેલી તો કાઠી નીચે ને, તો પાંગતે ઓછી નીચે, માથે વધારે ઊંચે, વચ્ચે એના પ્રમાણમાં રાખે. એટલે કાઠી પ્રમાણમાં વપરાય, જાજી વપરાય ન જાય. શું? પાંગતે આવીને બેઠા બેઠા અને બેઠા બેઠા 21 કડી લખી નાખે છે ફળિયાનો લખો. અપૂર્વ અવસર એને કેટલું એમને પોતાને મુનિપણાની ભાવના ઘટાતી છે કે આટા માતા માતા બેઠા થોડીક વાર એને આખું કાવ્ય આવી પુષ્પડીને લખી નાખ્યું, આખો ગુણસ્થાનનો આરોહણ ક્રમ મૂકી દીધો છે. યથાર્થ નામ દશામાં લખ્યું છે, કૃષ્ણ વર્ષમાં ઘણું કરીને લખાણું છે. સમય ચોક્કસ નથી મળતો, એ ફૂટનોટ મૂકી છે. શું કહે છે, જનકાદી ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. પુરાણોમાં એ વાત આવે જો આ મહાપુરુષો રાજપાટમાં હતા, જનક મહારાજા રામચંદ્રજીના સસરા થાય અને સીતાજીના પિતાશ્રી થાય, પણ બહુ મહાજ્ઞાની હતા. હિન્દુ રામાયણમાં પણ જનક વિદેહી તરીકે પ્રસિદ્ધ છે, એવી વિદેહી દશા હતી. દેહ છતાં જયની દશા વર્તે દેહ હતી, એવી જનક રાજાની દશા હતી. અને એની સભામાં પંડિતો બેઠા હોય, બધા વિદ્વાનો બેઠા હોય, એમના ગુરુ અષ્ટાવક્ર હતા. અષ્ટાવક્ર એટલે આઠ અંગ માતા હતા, એક શરીરમાં આઠ અંગ માતા હતા. હાલે એટલે આમાં આઠે અંગ માતા માતા થઈ જાય, એ ઉચ્ચ સમર્થ પુરુષ હતા. એ પણ જેના જ્ઞાની જનક વિદેહી હતા, જેના શિષ્ય જનક વિદેહી હતા. એના માટે લખ્યું છે એમણે કે જનક વિદેહી રાજપાટમાં રહ્યા છતાં જ્ઞાન દશામાં ટકી રહ્યા એનું કારણ અષ્ટાવક્ર જેવા સમર્થ ગુરુ હતા, એનો આશ્રય એમ હતો. કૃપાળુ દેવ લખ્યું છે, ગુરુનું શરણ હતું. એને 314 પાને છે. વિદેહીપણે જનક રાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી હતી. રાજકાજની પ્રવૃત્તિ એમને રહેતી હતી, પણ અત્યંત ઉદાસપણે વિદેહીપણે કેમ દશા રહી એમને, દેહ છતાં દેહાતીત દશા, એ રાજકાજની પ્રવૃત્તિ પણ અત્યંત ઉદાસપણે રહેતી. ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી અને એવું સહજ દશા હતી એમની, કૃત્રિમતા નહોતી કરવી પડતી. તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિશે જેમ નાવ યત્કિંચિત ડોલાયમાન થાય, સમુદ્રમાં તોફાન આવે ત્યારે કુશળ નાવિક હોય તો એની નાવ એક વાર તો એવી ડોલે કે હમણાં તેને ઊંધી પડી જશે, તેમ તે પરિણામનું ડોલાયમાન પણ સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં જ્યારે જયારે એવા ઉડી આવ્યા હોય ત્યારે કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજ ગુરુ અષ્ટાવક્ર ગુરુનું દશા બતાવી છે. કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજ ગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી, ગુરુના શરણમાં હતા એટલે માયાને સુખી કરીને કરી શકાય તેમ થતું હતું. એ પ્રસંગમાંથી પણ એ બહાર નીકળી જતા હતા, એનું કારણ ગુરુનું શરણ લીધું હતું. વિદેહી દશાવાળાને પણ એને ગુરુની આવી જરૂર પડે, બોલો મોક્ષની કેટલી જરૂર પડે, 83 મૂકી દેવું. એવું ન લેવું કે હવે કાંઈ આપણને વાંધો નથી, મૂકો હવે ગુરુને પડતા, આપણે આપણું હવે આપણા પુરુષાર્થ કરી લ્યો, એ અહંમાં રહેવા જેવું નથી. આ તો વિદેહી દશા હતી જનક રાજાની, એવા ઉદય આવતા હતા એ અષ્ટાવક્ર ગુરુને શરણ સ્વીકાર્યું હતું એમનું, સમાગમ રહેતો તો એમ ન કીધું, સત્સંગ મળતો તો એમ ન કીધું, એને એનું શરણ મળ્યું હતું એમ કીધું, પોતે શરણ સ્વીકાર્યું હતું, પોતે શરણમાં ગયા હતા એમ કે માયાને સુખે કરીને કરી શકાય એમ થતું હતું, બાર બારતા નીકળી જતા હતા, ડૂબતા નહોતા, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે, ગુરુના આલંબનની એવી જ બળવત્તરતા બળવત્તરતા, એટલે એને ઓથ મળે છે, શ્રી ગુરુની ઓથ મળે છે. આ લોકો સિંધી લોકો છે ને, વાહે ગુરુ તેવી ઓથ, શું બોલે એ લોકો, વાહે ગુરુ તેરી ઓથ, તારી ઓથ છે એટલે તારી વાહ વાહ છે, બાકી અમારામાં તો શું છે એ બધું અન્ય મતમાં છે, પણ મૂળ તીર્થંકરના ઉદ્દેશમાંથી એ બધું ક્યાં રહી ગયું છે, એમણે એટલું પકડ્યું વધારે જોરથી, બીજું ન હાથમાં આવ્યું. પણ સર્વાંગ જેને ઉપદેશ ગ્રહણ કર્યો હોય એને તો બધો ખ્યાલ આવી જાય છે. હા એ તો એને એ જાતની આત્મીયતા હોય છે, સુભાગભાઈને ન લીધો જોયું જ આશે, શું કીધું, મૂંઝાવું નહીં, નિરાયદીનતામાં આવશો નહીં, મૂંઝાશો નહીં, પરિણામને બગડવા દેશો નહીં, આત્માનું કામ કરતા કદાચ પરિસ્થિતિ વધારે બગડશે, જેના ખરાબ હતું એના કરતા વધારે ખરાબ થશે, બહુ જોયું ઉદાસે અમે બેઠા છીએ એમ એનો અર્થ છે, અમે બેઠા છીએ જોયું ઉદાસે, એટલે એમને કે અમે તમને હુંડી મોકલી દઈશું 2000 2000 5000, તમારા પરિણામને પડવા નહીં દે, એ વખતે તમારા પરિણામને ઉપર લઈ આવશો, એનું નામ જોયું જશે, એટલે લખ્યું કે જોયું જશે એમ લખ્યું છે, તેમાં ગંભીરતા ઘણી છે એમ કીધું છે. એમાં છીછરા પણ નહીં લેતા કે તમારા સંયોગ નબળા થશે એટલે અમારે કમાણી થઈ ગઈ છે ને એમાંથી રૂપિયા મોકલી દઈશું એમ નથી, મોકલાય નથી ક્યારે, ને એવી બધી કોઈ થોડોક વેપાર કર્યો છે, કેમ કે કમિશન એજન્ટ પણ ધંધો હતો, અને આમને પણ થોડુંક એવું ગામડાની પેદાશ હોય તો ત્યાં વેચવા મોકલે બધા બીજાની જેમ, પણ એ બધો વ્યવહાર એમના ભાગીદાર સાથે કરાવતા, પોતે વચ્ચે ન રહીએ, એકબીજાને કામ સોંપે, નેટી બેટી કરવી હોય, એને કાંઈ પત્ર વ્યવહાર કરવો હોય, આમ દેવા મને આ લખી નાખો, આમ વાત લખી નાખો, પોતે એકલા પારમાર્થિક વિષયમાં એમને પડખે રહ્યા છે, અને એ રીતે એમને છેવટે તારી દીધા છે. હા જૈન છે, રામચંદ્રજી પણ જૈન હતા, એમનું કુટુંબ જૈન હતું, એમનો સાસરો પણ જૈન, બધું જૈન જ. હા એ પ્રમાણે, એ પ્રમાણે એમના ગુરુ પણ એવા બધા જૈન, પછી છે જૈન રામાયણ છે, રવિશંકર આચાર્યજી લખેલી જૈન રામાયણ છે, એમના બધા ચરિત્રો છે બધા જૈન. તો અત્યારે અન્ય મત થઈ ગયો એટલે આપણને ખબર ન પડે, ઘણા વર્ષથી અન્ય મત થઈ ગયો એટલે ખબર ન પડે, પણ બધો આખો જૈન સંપ્રદાયનો જ વિષય છે આખો, શ્રી કૃષ્ણનો પણ એ છે અને રામચંદ્રજીનો પણ એ જ છે, અને બંને યુગ પુરુષ થયા, અને લોકો એ પછી સારસી લોકો હોય છે, એ કોઈ એક મહાપુરુષનું નામ પકડે અને પછી એને પકડીને આખો એક સંપ્રદાય ઊભો કરે, એનું ટોળું ઊભું કરે, અને પછી આપણે એમાં વિકૃતિઓ બહુ ચાલે, કેમ કે બધું પેટ ભરવાનો ધંધો હોય છે, દુકાનદારી ચાલતી હોય છે, એ બધું એવું થઈ જાય. મૂળ વસ્તુ શું છે ખબર ન પડે, હજારો વર્ષ થઈ ગયા શું ખબર પડે. આ તો મૂળ તો આચાર્ય પુરાણો લખેલા છે, શ્રી કૃષ્ણમાં હરિવંશ પુરાણ લખ્યું છે અને રામચંદ્રજી માટે પદ્મ પુરાણ લખાયેલું છે. શું કહે છે આમાંથી શું કાઢવાનું છે કે જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. આ મુમુક્ષુને પ્રયોજનભૂત છે કે કોઈ પણ પુરાણ વાંચી કે મહાપુરુષના ચરિત્ર જોઈને એમના સંયોગો અને વિભાવોનો આલંબન ન લેવું. જેવું કે રાજા હતા તો રાજ કરતા હતા કે નહોતા કરતા વિદેહી દિશામાં, એવી બુદ્ધિ એવો અભિપ્રાય, બુદ્ધિ એટલે અભિપ્રાય, એવો અભિપ્રાય કરાય નહીં. નહીતર શું થશે, હવે મને વાંધો નથી, એમને વાંધો નથી તો મને વાંધો નથી. એક ચોવીસીમાં 63 સલાખા પુરુષ થાય એ 63 મોક્ષગામી પુરુષો થાય, એમાં 24 તીર્થંકર આવે છે. 12 વાસુદેવ, 12 પ્રતિવાસુદેવ, 12 તીર્થંકર, 9 નારદ, એ રીતે 36, 45 અને 24 એવી 63 કાંઈ થાય છે. શું એમાં આ 24ની અંદર 12 ચક્રવર્તીમાં 10 ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ થયા, 3 તો તીર્થંકર હતા, શાંતિનાથ, કુંભનાથ ને પરનાથ. આ પહેલા ચક્રવર્તી ભરત રાજા થયા, જે ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, ભરતને બાહુબલી. અત્યારે આપણે અહીંયા બાહુબલી ભગવાનની પ્રતિમા છે, અહીંયા ભરતની પ્રતિમા છે ચંદ્રગીરી ઉપર. ચક્રવર્તીના વૈભવની વાત એટલી બધી પુરાણમાં આવે અને એ કથા જ્ઞાની હોય. ભરતેશ વૈભવ કરીને એનું પુસ્તક છે. હવે જો એમાં ભૂલ કરે તો કે આપણે ક્યાં આટલો પરિગ્રહ છે, ચક્રવર્તીને તો બહુ હતો, એને વાંધો ન આવ્યો તો આપણને ક્યાંથી વાંધો આવે. એમ આલંબન ન લેવાઈ જાય મહાપુરુષના ચરિત્રને વાંચતા, એના સંયોગો અને એના વિભાવ પરિણામોનું આલંબન ન લેવું જોઈએ. એવી બુદ્ધિ થાય તો સ્વચ્છંદ થાય અને પોતે પોતાના સ્વરૂપથી વધારે દૂર જાય, અને એ સ્વચ્છંદ છે, એ સંસારનું કારણ છે. સ્વચ્છંદ અને પ્રતિબંધ, પરિભ્રમણના બે કારણો, એ સ્વચ્છંદ પરિભ્રમણ કરાવે. પુરાણ વાંચે અને પરિભ્રમણને સાધે, ભૂલ કરે તો પોતે એ વાત લખી છે. હા, એમને તો એને એની આત્મદશા બતાવવા માટે લખ્યું છે. પોતે આત્મદશા બાજુનું તો કઈ જ્ઞાન હોય નહીં, અને લીએ કે એને આટલો વૈભવ હતો, આટલો વૈભવ હતો, આટલો વૈભવ હતો. જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. એવું આલંબન લેવાનો બિલકુલ અભિપ્રાય થતો નથી. એ બધું ખબર છે પોતાને, એ પુરાણોમાં શું વાત છે બધી પોતાને ખબર છે, આગળ જ લીધું છે એમને. છતાંય મને, હું વેપારમાં છું અને રાજવહીવટ કરતા તો વેપારનો વહીવટ થોડો હોય, શું મારે તો શીખવું છે, મારે તો શીખવું જ છે એમ જ આવે. આલંબન કોનું લઉં છું કે શ્રીજીન જેવા જન્મ ત્યાગી પણ જન્મથી ત્યાગી હતા એમ કે છે. ભલે પછી એ ચક્રવર્તી હોય અને એને 96,000 રાણી સાથે પણ લગ્ન કર્યા હોય, પણ એ જન્મ ત્યાગી હતા એમ કીધું. કેવા સ્વરૂપે જોયા, જન્મ ત્યાગી, જન્મથી વૈરાગી હતા, ત્યાગીને વૈરાગી હતા. એ પણ છોડીને ચાલી નીકળ્યા, એ પણ નાકમાંથી શેડા કાઢે એવી રીતે છોડી દીધું, છોડતા વાર ન લાગે. એવા ભયના હેતુરૂપ ઉપાધિ યોગની નિવૃત્તિ, એવા ભયના હેતુરૂપ ઉપાધિ યોગની નિવૃત્તિ. આ પામર જીવ જો કેવું લખે છે પોતાના માટે, જરા એમ નથી કે સુભાગભાઈને શું લાગશે. આ પામર જીવ કરતા કરતા કાળ વ્યતીત કરશે, પોતાને નથી કાળ કાઢવો નથી તો અશ્રેય થશે. આમાં હવે વધારે ટકાય નહીં, આપણું કલ્યાણ છૂટી જાય એમ એમ વિચારાય. એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એ જ કર્તવ્ય. આટલી બધી પોતાની અંતર જાગૃતિ જ્ઞાન દશામાં વર્તે છે. આ સંસારની પ્રવૃત્તિ મારે કરવી નથી, એ છૂટવા માટેના કેવા અંતર પરિણામ કેવા જોરદાર છે. એટલો અંતર વૈરાગ્ય હોય તો એ જ્ઞાન દશામાં ટકી શકે, નહીંતર જ્ઞાન દશામાં ટકી શકાય નહીં. એવી વાત છે, ઉપદેશામાંથી એ લેવાનો છે, એમનો દોષ જોવાનો નથી. જો પોતાને પામર ગણાવ્યા, પોતાને કલ્યાણ થશે યુદ્ધ ભય લાગ્યો ફલાણું છું એમ નહીં. વૈરાગ્ય કેટલો હતો અને કેટલી એમને ઉપરના ગુણસ્થાનમાં જવા માટેનો આત્મા ફળવળાટ કરતો હતો અંદર છે, નિરાશ નહોતો લેતો. એવી એમને અંતરંગ દશાના એમાં દર્શન થાય છે, એમના વૈરાગ્ય દશાના પણ દર્શન થાય છે. એમને આવી વાતો લખવામાં એમની સરળતાના પણ દર્શન થાય છે. ઘણી વાતો એમના ગુણ જોવા બેસો તો એમાંથી ઘણા ગુણ નીકળે એવું છે, એટલી વાત નથી.
Allah 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 Allah